તારીખ 6/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 786
જીવનું સ્વરૂપ બતાવે છે. જીવના ગુણ સ્વભાવો અનંત પ્રકારના છે, એમાંથી કેટલાક મુખ્ય સ્વભાવોનું વર્ણન બનારસીદાસજીએ કર્યું છે. એમના દોહા ઉપરથી એ સ્વભાવોની વાત કરે છે. એમાં સમતા, રમતા અને ઉર્ધતા ત્રણ સ્વભાવની વાત ચાલી ગઈ છે. આપણે ચોથો પારિગ્રાહ છે નાયકતા. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરીને ભિન્ન પડે છે, તે લક્ષણ, તે સ્વરૂપ, તે સ્વભાવ જીવનો નાયકપણા નામનો ગુણ છે. જળ અને ચૈતન્ય જુદા ક્યાંથી પડે? જ્ઞાન છે ત્યાં જીવ છે, જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં જીવ છે, જ્યાં જ્યાં જ્ઞાન નથી ત્યાં જળ છે. કોમ્પ્યુટર હો, ગમે તે મશીન હો, પણ એમાં જીવ નથી, જ્ઞાન નથી. જ્ઞાન નથી માટે જીવ નથી. જીવ નથી કેમ જીવ નથી ત્યાં? કે જ્ઞાન નથી માટે જીવ નથી. અને એક કીડી, એક કંથવો, એક નાનામાં નાનો ઉધઈને જીવ આવે છે, બહુ નાનો જીવ, છતાં એમાં જ્ઞાન છે માટે જીવ છે. એના શરીરમાં કોઈ મશીનરી ફિટ કરી શકાય એવડું શરીર નથી, છતાં જ્ઞાન છે, હાલે છે, ચાલે છે. ઉદય છે, તડકામાંથી છાયામાં જાય છે, તડકામાં જીવી ન શકે. તેથી પ્રગટ એવા જળ પદાર્થો, જળ પદાર્થો પ્રગટ જણાય છે, અને જીવો બીજા. એ જળ અને જીવ કેવી રીતે જુદા પડે? કે જ્ઞાન છે ત્યાં જીવ છે, અને જ્ઞાન નથી ત્યાં જળપણો છે. જળપણું એ જ્ઞાનના અભાવનું સૂચક છે. જીવત્વ એ જ્ઞાનની હયાતી ત્યાં બતાવે છે, જ્ઞાનથી જુદા પડે છે. જીવ અરૂપી છે, પણ એ તો બીજા ચાર દ્રવ્યો પણ અરૂપી છે, પણ એ બધા જળ છે ચારે ચાર, એમાં જીવ નથી ક્યાં, કેમ કે જ્ઞાન નથી. આ જીવ અરૂપી જરૂર છે, પણ ચૈતન્ય અરૂપી છે, એટલો ફરક છે. એ ચૈતન્ય પણ એમાં જ્ઞાન છે, ચેતનામાં જ્ઞાન દર્શન દે છે. પ્રગટ એવા જળ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો જ્ઞાયકપણા નામનો ગુણ છે. જ્ઞાયકપણું કયો કે જ્ઞાન કયો, ક્યાંથી જુદો પડે છે? આ મુખ્ય લક્ષણ છે. બાકી તો અરૂપીપણું, અસ્તિત્વપણું એ તો બીજા પદાર્થમાં પણ છે, એ સાધારણ ગુણ છે. આ વિશેષ ગુણ છે, સ્પેસિફાય કરી શકાય એવો. કોઈ પણ સમયે નાયક રહિતપણે એટલે જ્ઞાન કરવું એવું ન હોય. નાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં, કોઈ પણ વિચારી શકે એમ ન લીધો, કોઈ પણ અનુભવી શકે નહીં. જ્ઞાન રહિત હોય અને જીવ હોય એમ ક્યાંય અનુભવ ન થઈ શકે. આ મશીનનો માનવ બનાવે છે, રોબોટ માણસના આકારે, તો કે છે કે જ્ઞાન રહિત હોય અને જીવ હોય એવો અનુભવ ક્યાંય ન થઈ શકે. પશ્ચિમના દેશો વાળા હમણાં અમે જઈ આવ્યા એ ઉપરથી એવું લાગ્યું કે એ લોકો જીવના સંબંધમાં વિચારવાનું જ હવે છોડી દીધું છે. આ જીવ કેમ દુઃખી છે ને કેમ સુખી છે એ સંબંધોનો વિચાર કરવાનું જ છોડી દીધું છે. પૈસા મળે અને પૈસાને લઈને ભોગ ઉપભોગના સાધનો મળે એટલે સુખી અને નહીતર દુઃખી જા, આ સિવાય કાંઈ નથી. એટલે દોડ બધી એક બાજુ થઈ ગઈ, કોઈ નવરું નથી રહેતું ત્યાં. જેટલો સમય મળે એટલો પૈસા કમાવામાં લગાવો, જેટલો સમય મળે એટલો પૈસા, નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય, પૈસાવાળો હોય કે ઓછા પૈસાવાળો હોય કે વધારે પૈસા, ગરીબ માણસો ત્યાં ઓછા છે, ઓછા પૈસાવાળો હોય કે વધારે પૈસાવાળો, બસ જ્યાંથી આવક થાય એ કર્યા કરો બસ. અહીંયા કહે છે કે જ્ઞાન વગર જીવ જ હોઈ શકે ને, ત્યાં તો એ વિચાર કરવાનો અવકાશ નથી કોઈ, એવી વાત સાંભળવા માટે કોઈને ફુરસદ પણ નથી. અને કદાચ કોઈ એવી વાત કરે તો કઈ બધી ફિલોસોફી છે પણ આપણા માટે નકામી છે, એવી કોઈ વાત એ લોકોને ખબર નથી, એવું કઈ નથી. ફિલોસોફી નામનો, રિલિજિયસ ફિલોસોફી નામનો કોઈ સબ્જેક્ટ જ નથી, એવું કઈ નથી. એ તો એમને બુદ્ધિમાં એ વિષય છે પણ એ આપણા માટે નકામો છે, એટલે એની રુચિ નથી, એની અરુચિ મોટી છે, એ સંબંધીની અરુચિ છે. અને સંસારને, સંસારના કાર્યોને, સંસારના પદાર્થોને, સંસારના પ્રસંગોની રુચિ અને મહિમા બહુ છે. એમાં જે ભૌતિક શોધખોળો થઈ ત્યાં ભૌતિક સગવડો વધી એનું બહુ કિંમત ત્યાં આવી ગઈ, ઘણી કિંમત છે અને ઘણું વજન છે, એની પાછળ લાગેલા છે પૂરી શક્તિથી. હા, એવો વિચાર આવ્યો છે મેં, આના ઉપરથી વિચાર આવ્યો, કોઈ પણ વખતે આ જીવ પદાર્થ જ્ઞાન વગર કોઈ અનુભવી શકે નહીં. અને તે જીવ નામના પદાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિશે નાયક પણ સંભવી શકે નહીં. ગમે તેટલા પદાર્થો ભેગા કરો, એનું મિશ્રણ કરો, એની ગોઠવણ કરો, પણ જ્ઞાન ઉત્પન્ન ન થાય. એમાં જળમાં જ્ઞાન ઉત્પન્ન થાય નહીં અને જીવ હોય જ્ઞાન વગર હોય નહીં ક્યાંય. એવું જે અત્યંત અનુભવનું કારણ, જ્ઞાન શું છે? અનુભવનું કારણ છે. અત્યંત અનુભવનું કારણ એ જ્ઞાન જ છે. જ્ઞાન જ એક અનુભવનું કારણ છે. અત્યંત એટલે એક જ અનુભવનું કારણ છે, બીજું કોઈ અનુભવનું કારણ નથી. જ્ઞાન સિવાય અનુભવ થાય નહીં. એવું જે નાયકતા, તે લક્ષણ જેમાં છે તે પદાર્થ તીર્થંકરે જીવ કહ્યો છે. એવું જે અનુભવ કરનાર પદાર્થ છે એને જીવ કહ્યો છે. જ્ઞાનથી અનુભવ કરનાર પદાર્થ છે એને તીર્થંકર દેવે જીવ કહ્યો છે. જીવમાં છે સંવેદન શક્તિ, જીવમાં છે. પણ જીવ સંબંધી વિચાર કરવો, જીવના વિશે વિચાર કરવો, ઊંડો વિચાર કરવો, એટલો ઊંડો વિચાર કરવો કે આ જીવને સુખનું કારણ શું છે, આ જીવ કેમ સુખી થાય, એટલો ઊંડો વિચાર કરવો કે આ જીવ કેમ દુઃખી થઈ રહ્યો છે, શાશા કારણોથી દુઃખી થઈ રહ્યો છે, તો એ વાતનો નિવેડો આવે. સુખ દુઃખના સમસ્યા છે, પ્રયોજન છે, એનો મતલબ એનો છે સુખ દુઃખનો, તો એનો નિવેડો આવે. પ્રયોગ એટલા માટે કરાવો છે કે સુખ દુઃખ કેમ થાય છે એ જોવું છે. મારા જીવને સુખ શું કરવા થાય છે કે દુઃખ શું કરવા થાય છે. જે સુખ થાય છે એમાં કોઈ કલ્પના સુખની છે અને મિસકોન્સેપ્ટ સુખાભાસ તો નથી ને. જે દુઃખ થાય છે તો એ દુઃખનું ખરેખર કારણ શું છે એ શોધવું છે અને એનો રસ્તો કાઢવો છે, એનો ઉપાય કરવો છે. કોઈને કોઈ રીતે દુઃખ મટાડવાનો અને સુખ પ્રાપ્તિનો ઉપાય કરવાનો વાત છે એમાં. આ ઓબ્જેક્ટિવ પોઈન્ટ છે આનો. સ્વાધ્યાય શું કરવા કરવો છે? સુખ દુઃખનું વિજ્ઞાન સમજવા માટે. સ્વાધ્યાયની સમજણ ઉપર પ્રયોગ શું કરવા કરવાનો છે? સુખ દુઃખનું વિજ્ઞાન સમજવા માટે. સુખ દુઃખ અનુભવ થતો હોવાથી, સુખ અને દુઃખનો તો અનુભવ થતો હોવાથી અનુભવ પદ્ધતિએ સમજવા માટે પ્રયોગ છે. વિચાર પદ્ધતિએ સ્વાધ્યાયમાં આપણે વિચાર કરીએ છીએ કે આમ સુખ થાય, આમ દુઃખ થાય, સુખનું આવું સ્વરૂપ હોય, દુઃખનું આવું સ્વરૂપ હોય, સુખનું આવું કારણ છે, દુઃખનું આવું કારણ છે. એ તો બધું વિચારમાં ગયો, પણ સુખ દુઃખ પોતે સ્વયં અનુભવનો વિષય છે. એને વિચાર કોટીમાં, વિચાર કક્ષામાં સમજી લઈને એ પ્રકરણને સમાપ્ત ન કરાય, કેમ કે એ અનુભવનો વિષય છે. એટલે અનુભવનો વિષય, અનુભવ કરીને એનો નિવેડો લાવવો જોઈએ. એટલે સુખ અને દુઃખ સંબંધીનું તલસ્પર્શી જ્ઞાન, એ સંબંધીનું અનુભવ જ્ઞાન મેળવવું જરૂરી છે. એના કારણ કાર્યો તપાસવા જોઈએ, તો જ હંમેશને માટે એ પ્રશ્ન પૂરો થાય. નહીતર આ જીવ સુખ મેળવવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના કાર્યો કરીને જાવા નાખે છે કે સુખ મળી જાય તો સારું, સુખ મળે તો સારું, એમ જાવા નાખે છે. પણ ક્યાંય જીવને સુખ મળતું નથી. દેવલોકમાં ઉજળા સંયોગો હોવા છતાંય ત્યાં સુખ મળતું નથી, કેમ કે જીવની ઈચ્છાઓ ઘણી છે. બહુ દરિદ્ર હોય એને એમ થાય કે આપણી પાસે 1000 રૂપિયા હોય ને તો દરિદ્રતા ન દેખાય, પણ 1000 આવ્યા પછી એને એવું નથી થતું. કોન્સેપ્ટ એ ખોટો છે, અને પોતાને ખબર નથી કે મારી ઈચ્છાઓનું ડેવલપમેન્ટ ગર્ભિત રીતે કેટલું છે. મોટું એટલું મોટું ઈચ્છાનું ડેવલપમેન્ટ છે કે આખું જગત રાયના દાણા જેટલું છે એની પાસે. એવડી મોટી ઈચ્છા છે દરેક જીવની, એ અંદર ધરબાઈને પડેલી છે બધાને. એટલે દરિદ્રી માણસને થોડું મળે ને ત્યાં એને લક્ઝરીઓ યાદ આવવા માંડે, એને બીજાની લક્ઝરી જ દેખાવા માંડે. દરિદ્રતામાંથી દરિદ્રતા ગઈ અને કાંઈક ખાધે પીધે સુખી થયો ત્યાં એની નજરો લક્ઝરી ઉપર ફરવા માંડે. આની પાસે આ છે, મારી પાસે નથી, આની પાસે આ છે, મારી પાસે આ નથી, આની પાસે આ છે, અને લક્ઝરી એન્ડલેસ છે, એનો કોઈ છેડો જ નથી. ક્યાંથી દુઃખ મટે જીવનું? કયો છે? આ નથી એનું દુઃખ છે, આ નથી એનું દુઃખ છે, આ નથી એનું દુઃખ. કોઈ જીવ સંતોષ વાળીને બેઠા છે, માનો કે કાંઈ નહીં, હવે આપણે કાંઈ વધારે નથી જોતું, આ છે આપણું ઘણું છે માનો. તો એની આકુળતા થોડી ઓછી થાય છે, પણ શરીર પ્રતિબંધ ને, કુટુંબ પ્રતિબંધ ને, સમાજ પ્રતિબંધ ને, એની અંદર અથવા કેટલો દુઃખી છે એને પોતાને ભાન નથી હોતું. એ બધાનો અભિપ્રાય એક થાય છે કે સુખ અને દુઃખના વિષયમાં સાચું અનુભવ જ્ઞાન નથી. વિચાર જ્ઞાન કદાચ સાચું હોય અને અનુભવ જ્ઞાન ન હોય, તો પણ એ વિચાર જ્ઞાનથી આ મતલબ, આ પ્રશ્ન પૂરો પડે નહીં, એનો નિવેડો ન આવે. અનુભવ જ્ઞાન સાચું હોવું જોઈએ આ વિષયમાં. એટલે એમ કે છે કે અત્યંત અનુભવનું કારણ જે જ્ઞાન, જ્ઞાયકતા, એ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન પોતાને સમજે, પોતાને જોઈને પોતાને સમજે, પોતાને અનુભવીને પોતાને સમજે, તો બધો રસ્તો નીકળી જાય. તો પરના સ્થાનમાં યથાસ્થાને જણાઈ જશે. એટલે જ્ઞાનને જો તું, તારા સ્વરૂપને જો, જ્ઞાનને જો, એ વાત સરવાળે આવીને ઊભી રહીએ છે. જોવા માટે તો સક્ષમ નથી, એનું કારણ દર્શન મોહ તીવ્ર છે. દર્શન મોહને ઢીલો કર. યથાર્થ પ્રકારે જ્ઞાનીના માર્ગે જે રીતે દર્શન મોહ ઢીલો પડી શકે છે, એ રીતે એને ઢીલો પાડી અને સ્વરૂપને જોવા સુધી તું પહોંચ, તો તને તારા જ્ઞાનમાં તારું સ્વરૂપ અનંત સુખની ખાણ સાથે દેખાશે. અનંત સુખની ખાણ સાથે દેખાશે. અને સુખ, અનંત સુખ આત્મામાં છે એવું જે શ્રી તીર્થંકર દેવનું વચન છે, એનો વિશ્વાસ આવશે, તને પ્રતીતિ આવશે. બરાબર કહે છે, કે છે, સાવ સાચું છે. અનંત સુખ મારા આત્મામાં જ છે, પણ એ જોયા વગર પત્તો લાગે એવું નથી. એ જોવા માટે સુખ અંતરમાં હોવાથી અંતર દ્રષ્ટિ કેળવવી પડે છે અને બાહ્ય દ્રષ્ટિ, બહિર્દ્રષ્ટિનો અભાવ કરવો પડે છે. અને એના માટે આખી આ યોજના છે. વેદનાથી માંડીને જે કાંઈ મોમક્ષુની ભૂમિકાના ભૂમિકાઓ બતાવી છે, એ બધું બહિર્લક્ષ તોડવા માટે છે. સુખ બુદ્ધિને આધાર બુદ્ધિ જે પરની છે એ છોડવા માટે છે. અને દર્શન મોહને લગતા જે દોષો છે એ સમજીને એને ટાળવા માટે છે. એ જ્ઞાન નામનો જે આત્મામાં ગુણ છે, એવા પ્રત્યેક ગુણો અનંત શક્તિ સંપન્ન હોવા છતાં પણ આત્મા જ્ઞાન પ્રધાન સ્વભાવી છે. બીજા સ્વભાવો લીધા છે એવા અનંત સ્વભાવ વાળો આત્મા છે, તેમ છતાં પણ આત્મા પ્રધાનપણે જ્ઞાન સ્વભાવી છે. એનો પ્રધાન ગુણ છે, કેમ કે એ એક જ ગુણ એવો છે કે જે જળથી, રાગથી, બધાથી જુદો પાડે છે પોતાને. એ એક જ ગુણ એવો છે કે જે પોતે પોતાને પણ જાણે છે અને બીજાને પણ જાણે છે. બાકી બીજા ગુણમાં એ પ્રકાર નથી. એટલા માટે એની પ્રધાનતા ઘણી છે. એ જ સાધન છે મોમક્ષુને, તો એ જ સાધન છે. એ સિવાય બીજું કોઈ સાધન પણ નથી. મોક્ષ માર્ગ સુધી પહોંચવા માટે જ્ઞાન જ સાધન છે. જ્ઞાનમ એકમ સાધન. એટલે જ્ઞાન ઉપર તો આપણે એક આખું આર્ટિકલ તત્વાનુશીલનમાં આવ્યો છે. એ આર્ટિકલ સ્ટોપ પ્રેસ ઉપર લખ્યો છે. પુસ્તક છપાતું હતું તો કે આ નાનું પડે છે, એકાદો આર્ટિકલ વધારવો પડે એવું છે. એ વખતે ચિરંજીલાલ સંભાળતા હતા બધું પ્રેસનું કામ.
થોડું પુસ્તક ભાઈ નાનું પડશે, હા પાતળું પડશે, કદાચ આર્ટિકલ વધારે બી થોડું જ્ઞાન ઉપર રસ લખી, આજે માંડો લખવા હું બોલું છું. ઓન ધ સ્પોટ હિરલજીને ઘરે બેઠા બેઠા વાત થતી હતી, હું બોલતો કે એને લખતા કે આખો આર્ટિકલ ડિક્ટેટ કરાવી દીધો. ઓન ધ સ્પોટ એવી જ રીતે આર્ટિકલ તૈયાર થયો છે, માંડો લખવા. પછી જેમ જેમ ઉખડતું ગયા એમ લખાવતો ગયો, ઉખડતું ગયા એમ લખાવતો ગયો જ્ઞાનના વિષયમાં. પછી જોયું તો બહુ વ્યવસ્થિત લખાણો છે, એવી રીતે જ લખાણો છે. હા, વગર પ્લાને પ્લાનિંગથી લખાય એવી રીતે આર્ટિકલ લખાઈ ગયા છે. હા, ઢોળાઈ ગઈ નહીં, જો સ્ફૂર્ણ આવી એમને પાઠ બીજો લખતા તેના બદલે પદ લખી નાખ્યું અમે. કેવું સરસ પદ આવ્યું છે જો, હોળમાં વર્ષે કોઈ મહાન જ્ઞાની લખે એવી વાત લખી છે એમણે. એટલે જ્ઞાનના વિષયમાં અનેક પડખાથી ગુણસ્થાન અનુસાર, જુદી જુદી ભૂમિકા અનુસાર જ્ઞાનની પર્યાયો કેવી કેવી થાય છે, એના પ્રકારો કેટલા કેટલા છે, એનો સ્વભાવ કેવો છે, અને એના ધર્મો જેટલા જ્ઞાનના એ વખતે સૂજા એટલા 44-45 ધર્મો લખાવ્યા છે, છેલ્લે છેલ્લે ધર્મો લખાવ્યા છે, બધું એમને ઓન ધ સ્પોટ લખાય. એકદમ સ્પોન્ટેનિયસ એક કામ આવ્યું ને એ જ વખતે પૂરું થઈ ગયું, એવું થઈ ગયું છે. પણ એ જ્ઞાન છે એ મુખ્ય ગુણ છે. સ્વરૂપને ઓળખવા માટે પણ જ્ઞાન જોઈએ, સુખ દુઃખની સમસ્યાનો નિવેડો લાવવા માટે પણ જ્ઞાન જોઈએ, આત્માને અનુભવ કરવા માટે પણ અતિન્દ્રિય જ્ઞાન જોઈએ. કેમ કે અનુભવ તો જ્ઞાન સિવાય થવાનો નથી. અને મોક્ષ માર્ગની અંદર ગુણસ્થાન ઉપર 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 ચડવા માટે પણ ભેદ જ્ઞાન જોઈએ, એ પણ જ્ઞાનની જ પર્યાય છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતિ કેમ, આત્મા જ્ઞાન છે, પોતે જ જ્ઞાન છે, એ જ્ઞાન સિવાય બીજું શું કરે. પરભાવસ્ય કર્તાત્મા, રાગનો હું કરતા છું, રાગને હું કરું છું, એવું જે જ્ઞાનને થાય છે, મોહ એમ વ્યવહારી નામ, સંસારી જીવનો એ મોહ છે, કરતાપણું એ મોહ છે, ભોગતાપણું એ મોહ છે, પોતાપણું એ મોહ છે. આ સમયસારનો કળશ છે અમૃતચંદ્રાચાર્યનો, આ જ લીધો હતો. ત્રણ ચાલી ગયા. એટલે એ વિષયમાં, જ્ઞાનના વિષયમાં જ્ઞાન જેટલું ઊંડું ઉતરે એટલું સારું જ છે. અને એ જ્ઞાનનું ઊંડાણ એટલું છે, એટલું ઊંડાણ છે એનું કે નીચે કોઈ તળિયું નથી. એટલે જેટલી તાકાત હોય એટલા જા ઊંડા, અમારી જેટલી તાકાત હોય એટલા ઊંડા જા, નીચે તળિયું નથી. એવો જ્ઞાનનો સાગર આત્મા જ્ઞાન સાગરથી ભરેલો છે. એટલું બધું જ્ઞાન ઠાસી ઠાસીને આત્મામાં ભરેલું છે કે એના એક એક પ્રદેશથી ઉભરાઈ ઉભરાઈને નિરંતર અનંતકાળથી અનંત વર્ષોથી એનો પ્રવાહ બહાર આવ્યા જ કરે છે, એટલું અંદર ભરેલું છે. અને છતાં ક્યારે એ જ્ઞાન ખાલી થશે એવું તો નથી, પણ એ ક્યારે ઓછું થશે એવું પણ નથી, એવું એક અક્ષય પાત્ર છે. એટલે એવું કોઈ બતાવે છે ત્યારે એમ કહે છે કે આપ્યું તે અક્ષરધામ રે. શું આપ્યું? અક્ષરધામ આપ્યું. ક્ષય ન થાય તે અક્ષર, અક્ષય પણ કહેવાય છે અને અક્ષર પણ કહેવાય છે, બેનો અર્થ સરખો જ છે. અક્ષરધામ એટલે જેમાંથી ખૂટે નહીં એનું નામ અક્ષર. એમ અક્ષય અને અક્ષર બે એક અર્થ છે, તો જ્ઞાન ખૂટતું નથી માટે એ અક્ષરધામ છે. આત્મામાંથી અનંતકાળથી જ્ઞાનનો પ્રવાહ બહાર આવતો હોવા છતાં એ જ્ઞાન ઓછું થતું નથી, ખૂટવાનો તો પ્રશ્ન જ નથી, પણ ઓછું પણ થતું નથી એવું જ્ઞાનનું ધામ અક્ષરધામ તે આત્મા છે. તો એવું જેને બતાવ્યું એને એમ કહે છે કે તે અક્ષરધામ આપ્યું અમને, તે અક્ષરધામ આપ્યું, તે તો પ્રભુએ આપ્યો વર્તું ચરણાધીન. ચાર લીટીમાં મુદ્દાની વાત કરી દીધી છે, જડ અને ચૈતન્યની ભિન્નતા જ્ઞાનથી બતાવે છે. જ્ઞાનથી જ્ઞાનનું સ્વરૂપ બતાવવાના બદલે જડથી જુદાપણે જીવ જ્ઞાન સ્વરૂપી છે એમ બતાવ્યું છે. કેમ કે જીવે ભૂલ ત્યાં કરી છે, જડથી જુદા પણ પોતે અનુભવતો નથી. એટલે પ્રયોજનલક્ષી સ્ટેટમેન્ટ છે આખું, જે કથન છે એ પ્રયોજનલક્ષી છે કે જીવને જડથી જુદાપણું અનુભવ ગોચર થતું નથી. શરીરની વેદના આવે છે, મને થયું મને થયું મને થયું મને થયું, આ ઠંડુ મને લાગ્યું એ જ થાય છે. જડથી જુદાપણાનો અનુભવ નથી કરતો. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ચો તરફથી ભિન્ન હોવા છતાં જુદો હોવા છતાં પણ અભિન્ન અનુભવ કરે છે અને તેથી દુઃખી થાય છે. એ સુખ દુઃખના પ્રયોજનને સોલ્વ કરવા માટે પ્રયોજનલક્ષી વાત કરે છે કે જડથી જીવ જુદો છે. જડમાં જ્ઞાન નથી, રાગમાં જ્ઞાન નથી, જીવમાં જ્ઞાન છે અને જ્ઞાન છે ત્યાં જીવ છે બસ. બાકી તો જ્ઞાનનું પ્રકરણ જ એટલું બધું મોટું છે. ભલે અહીંયા ચાર લીટીમાં પ્રયોજનલક્ષી સંક્ષેપમાં વાત છે, એ પૂરું થાય એવું નથી. એવું જ્ઞાનનું પ્રકરણ મોટું છે, વિશાળ ને ઊંડું છે. કરોડો અબજો શ્લોકની જે રચના થઈ 11 અને 14 પૂર્વમાં, એથી વધારે કોઈ શ્રુત જ્ઞાન નથી. શ્રુત જ્ઞાન ત્યાં સમાપ્ત થાય છે. 11 અને 14 પૂર્વમાં શ્રુત જ્ઞાન સમાપ્ત થાય છે. કરોડો અબજો શ્લોકમાં એ પૂરું થયું છે. ક્યાંથી નીકળ્યા એ શ્લોકને, ક્યાંથી એટલો વિસ્તાર થયો જ્ઞાનમાંથી? આ તો હજી છદ્મસ્થનું જ્ઞાન છે. ગણધરદેવ પણ છદ્મસ્થ છે. રચના કોને કરી 14 પૂર્વની 12 અંગની? ગણધરદેવે. વિશિષ્ટતા એટલી હતી અંતર્મુહૂર્તમાં. કેટલામાં? 1 કલાકમાં 12 અંગની રચના કરી, એવું એમનું શ્રુત જ્ઞાન લબ્ધિવાળું હતું. સમયના પર્યાય પાસે તે અનંતમાં ભાગે છે. આમ તો દિવ્ય ધ્વનિમાં જે આવે છે એના અનંતમાં ભાગે છે. ગણધર દેવનું શ્રુત જ્ઞાન દિવ્ય ધ્વનિમાં જેટલો વિસ્તાર આવે છે, કેમ કે તો અનક્ષરી વાણી છે, અક્ષરી વાણી છે, આગમ છે, અક્ષરી વાણી છે, શ્લોક છે, બધા એ અનંત ગુણ આવે છે બાર અંગ કરતા દિવ્ય ધ્વનિમાં. અને દિવ્ય ધ્વનિ કરતા એક સમયની કેવળ જ્ઞાનની પર્યાયમાં અનંત ગુણ જ્ઞાનનો વિસ્તાર છે. અને એક સમયની કેવળ જ્ઞાનની પર્યાય કરતા સર્વજ્ઞ શક્તિમાં અનંત ગુણો જ્ઞાન ભરેલો છે. હવે કેવું છે કે જ્ઞાનનું પ્રકરણ કેવી રીતે પૂરું થાય? જ્ઞાનનું પ્રકરણ જ એવું છે, પૂરું ન થાય. એથી ઓછું હોય છે એ તો, કારણ કે એ તો બહુ વિસ્તાર છે, બારંગનો વિસ્તાર તો બહુ છે, ઘણો વિસ્તાર છે. આયુષ ટૂંકા પડે, કોઈ પણ પર્યાય આયુષ ટૂંકા પડે એટલો બધો વિસ્તાર છે. એ છે ને, લખવા બેસે ત્યારે જંગલના બધા ઝાડવાને કલમો બનાવો તો ઓછું પડે, અને બધા સમુદ્રને ભેગી કરો તો એ સહાય ઓછી પડે, ઠીક ને? શુદ્ધ જ્ઞાન છે હજી તો, આ તો હજી શુદ્ધ જ્ઞાન છે, કેવળ જ્ઞાન નથી. એ તો દિવ્ય ધ્વનિ પાસે અનંતમાં ભાગે, દિવ્ય ધ્વનિ કેવળ જ્ઞાન પાસે અનંતમાં ભાગે, અને સર્વજ્ઞ શક્તિ કરતા કેવળ જ્ઞાન અનંતમાં ભાગે. એવડો મોટો આત્મા છે, એવી એક શક્તિ છે, એવી તો અનંત શક્તિ છે આત્મા. આ તો એક જ શક્તિની વાત છે. ગુરુદેવ શક્તિનું વર્ણન કરે ને કોઈ વાત, ત્રણ ચાર શબ્દોનું એક વ્યાખ્યા હોય એક શક્તિની, પણ કલાકો સુધી ચાલે, એટલે એમ કે ક્યાંથી નીકળાતું જ નથી. આ શક્તિની વાતમાંથી બહાર નીકળાતું નથી અમારે. ઓકે સાહેબ, પણ આ તો ત્રણ ચાર શબ્દોમાં આપે એક કલાક કાઢ્યો તો કે એક કલાક ઓછો પડે સાહેબ, કેમ કે એટલી ગહન છે શક્તિ, એટલી ગહન છે, એનો કોઈ છેડો જ નથી પછી ક્યાં કેવું, એવો વિષય છે. એટલે જ્ઞાનનો વિસ્તાર ગમે એટલો હોય તો પણ હવે એક પારમાર્થિક ટોટલ એનો મારવા જેવો એ છે કે બધું પ્રયોજનભૂત નથી આપણા માટે. એ બધો વિસ્તાર આપણા માટે પ્રયોજનભૂત નથી. અત્યારે આપણે જે નિકટની દશા જોઈએ, જ્યાં ઊભા છે ત્યાંથી એટલું સીધું પ્રયોજન છે, અને ક્રમશઃ કેવી રીતે મુક્ત થવું સર્વ પ્રકારના દોષોથી, અને સર્વ પ્રકારના દોષોના ફળ સ્વરૂપ દુઃખોથી, દુઃખો છે એ દોષનું ફળ છે, કેવી રીતે મુક્ત થવું એટલું જ આપણું પ્રયોજન છે. એટલે આપણને જે દોષ હોય એ દોષથી કેવી રીતે મુક્ત થવું, વર્તમાનમાં દર્શનમાંથી કેમ મુક્ત થવું, એથી મુક્ત થયા પછી ચારિત્રમાંથી કેમ મુક્ત થવું, આ સિવાય પ્રયોજન નથી આપણો. એટલે અંગપૂર્વમાં જવાની જરૂર નથી. અને આ જ્યાં દોષથી મુક્ત થયા અને નિર્દોષ થયા, પરિપૂર્ણ નિર્દોષ થયા, ત્યાં કેવળ જ્ઞાન સાચશે વગર ભણે, સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થશે, આત્માનું પણ સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થશે, અને લોકાલોકનું પણ સંપૂર્ણ જ્ઞાન પ્રગટ થશે. એટલે આપણે પ્રયોજનને પકડીને એટલો જ જ્ઞાનના અંશનો ઉપયોગ કરવાનો છે, બાકીનું જ્ઞાન આપણે કામનું નથી, મૂકી દેવું, ગૌણ કરી નાખવું, નહીતર પછી બીજા ચક્કરમાં પડી જવાશે. જાણવું જાણવું જાણવું, ઘણું જાણવું, બધું જાણવું, ઘણું હજી જાણવું, હજુ સમજવું, હજી માણવું, એ કેમાં ખોવાઈ ગયા પછી? હું રહી ગયું પ્રયોજન પડતું સુખ દુઃખનું, દોષ નિર્દોષતાનું પ્રયોજન પડતું થઈ જાય, એ નહીં થવું. એટલી લાલ બત્તી મૂકવાની છે, જ્ઞાનનો મહિમા કરવા છતાં પણ એટલી લાલ બત્તી મૂકવી જોઈએ. આ સુધી રાખે.